આપણે શાસ્ત્ર વાંચન કરવા માંગીએ છીએ. લુકની લખેલી સુવાર્તા, નવા કરારમાં લુકની લખેલી સુવાર્તા, તેનો 7મો અધ્યાય, 36 થી 50 કલમ. લુકની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને તેની 36 થી 50 કલમ આપણે વાંચીએ તથા સાંભળીએ. કોઈ એક ફરોશીએ પોતાની સાથે જમવા સારું તેને વિનંતી કરી. ફરોશીના ઘરમાં જઈને તે જમવા બેઠો ત્યારે જુઓ, એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી. તેણે જ્યારે જાણ્યું કે ફરોશીના ઘરમાં તે જમવા બેઠો છે, ત્યારે અત્તરની સંગેમરમરની એક ડબ્બી લાવીને તે તેના પગ પાસે રડતી રડતી પછવાડે ઊભી રહી અને પોતાના આંસુઓથી તેના પગ પલાળવા તથા પોતાના ચોટલાથી લૂછવા લાગી. તેણે તેના પગને ચૂમ્યા અને તેમને અત્તર ચોર્યું. તે જોઈને જે ફરોશીએ તેને નોતર્યો હતો તે વિચાર કરવા લાગ્યો કે જો આ માણસ પ્રબોધક હોત તો આ જે સ્ત્રી તેને અળગે છે તે કોણ ને કેવી છે તે જાણત, એટલે કે તે પાપી છે. ઈસુએ તેને કહ્યું કે સિમોન, મારે તેને કંઈક કહેવું છે. તેણે તેને કહ્યું કે ઉપદેશક કહે. ઈસુએ કહ્યું કે એક લેણદાર ને બે દેવાદાર હતા, એકને 500 દિનારનું દેવું અને બીજાને 50નું હતું. જ્યારે તેઓની પાસે વાળી આપવાનું કંઈ નહોતું ત્યારે તેણે બંનેને માફ કર્યું. તો તેના પર તેઓમાંનું કોણ વિશેષ પ્રેમ રાખશે? સિમોને ઉત્તર આપ્યો કે મને લાગે છે કે જેને તેણે વિશેષ માફ કર્યું તે. તેણે કહ્યું કે તે વ્યાજબી નિર્ણય કર્યો. પછી તેણે પેલી સ્ત્રી તરફ મોં ફેરવીને સિમોનને કહ્યું કે આ સ્ત્રીને તું જુએ છે? હું તારે ઘેર આવ્યો ત્યારે મારા પગ ધોવા સારું તે મને પાણી આપ્યું નહીં, પણ તેણે મારા પગ આંસુથી પલાળીને તેમને પોતાના ચોટલાથી લૂછ્યા છે. તે મને ચુંબન કર્યું નહીં, પણ હું માહે આવ્યો ત્યારથી એ મારા પગને ચુંબન કર્યા કરે છે. તે મારે માથે તેલ ચોળ્યું નહીં, પણ તેણે મારા પગે અત્તર ચોળ્યું છે. માટે હું તને કહું છું કે એના પાપ ઘણા છે તે તેને માફ થયા છે, કેમ કે એણે ઘણો પ્રેમ રાખ્યો, પણ જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે. ત્યાર પછી તેણે એ સ્ત્રીને કહ્યું કે તારા પાપ માફ થયા છે. તેની સાથે જેઓ જમવા બેઠા હતા તેઓ વિચાર કરવા લાગ્યા કે એ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે? પછી તેણે તે સ્ત્રીને કહ્યું કે તારા વિશ્વાસ છે તને બચાવી છે, શાંતિથી જા. પ્રભુ બાપ તેના પવિત્ર વચનો પત્ર પુષ્કળ આશીર્વાદ રેડી દો અને એ સમજવાને માટે આપણી સહાયને મદદ કરો. હવે આ જે ફકરો આપણે વાંચીએ તો બહુ વાર લોકોએ ઘણું બધું કહ્યું છે અને ઘણું બધું કહેવામાં આવ્યું છે અને કહેવા રહ્યું છે, પરંતુ અહીંયા આગળ હું જરા જુદી રીતે આ વાત રજૂ કરવા માંગુ છું. એમાંથી 3 મુદ્દા લેવા માંગુ છું કે જ્યારે આ સિમોન ફરોશીના ઘેર પ્રભુ ઈસુ જાય છે ત્યારે આ સિમોન ફરોશીએ 3 વસ્તુ ના કરી, 3 વસ્તુ. હવે એ ત્રણેય વસ્તુઓ તે જમાનામાં ઇસ્રાયેલમાં પ્રચલિત હતી, એવી પ્રથા હતી કે એવી એવું કરવામાં આવે, પણ એ ત્રણે વસ્તુ એણે ના કરી. એક વસ્તુ, એણે પગ ધોવાને પાણી આપ્યું નહીં. આપણે અત્યારે પણ નહીં, આપણે ત્યાં કોઈને જમવા બોલાવીએ છીએ તો મોટે ભાગે આપણે પગ તો ધોવાની વાત નહીં કરતા, પરંતુ એટલીસ્ટ આપણે એમને હાથ ધોવા માટે કહીએ છીએ, નળ તરફ દોરી લઈ જઈએ છીએ, પછી એમને હાથ રૂમાલ આપીએ છીએ, હાથ લૂછે, પછી આપણે જમવાના ટેબલ પર એમને બેસાડીએ છીએ. વસ્તુ એકની એક જ છે. આ એણે ના કર્યું. જે સામાન્ય રીતે કરવાનો રિવાજ છે તો કરવામાં આવે છે, એક વસ્તુ એને ના કરી. હવે જ્યારે આપણને કોઈ વ્યક્તિ મળે છે ત્યારે ત્યારે આપણે શું કરીએ છીએ? કાં તો એને ચુંબન કરીએ છીએ, કાં તો એને હક આપીએ છીએ, પ્રેમ દર્શાવીએ છીએ, એમ આપણે મળ્યાનો ખૂબ આનંદ દર્શાવે છે. એણે ના કર્યું જે એને કરવું જોઈતું હતું. આપણે તો અહીં તો અમથા અમથા હેલોન હાય ને હેલોન હાય કરીએ છીએ આ દેશમાં, એટલે પણ આ વસ્તુ સમજવા જેવી છે કે એને ના કર્યું. અને ત્રીજી વસ્તુ, એણે માથા પર તેલ ચોળ્યું નહીં. એ ઈસરાયલ લોકોમાં એવો રિવાજ હતો કે જ્યારે કોઈ વ્યક્તિ આપણા ઘરમાં આવે, ત્યારે આપણે એમને નોતરીએ અથવા મહેમાન તરીકે આવે, તેના પગ એને માથામાં તેલનો છંટકાવ કરવામાં આવતો હતો, એનું સ્વાગત, એનો સ્વીકાર. આ મેં પ્રભુને બોલાવ્યા છે, પ્રભુ તો જમવા આવ, પણ જે અગત્યની ત્રણ વસ્તુ કરવાની એ નથી કરતો. પગ ધોયા નહીં, ચુંબન કર્યું નહીં, પ્રેમ દર્શાવ્યો નહીં, માથે તેલ ચોળીને તેને અભિષેક ના કર્યો, તેની પસંદગી ના કરી, તેની નિમણૂક ના કરી, તેનું સ્વાગત ના કર્યું. જ્યારે આ વર્ષના અંતભાગમાં આપણે આવ્યા છે, ત્યારે આપણે આ મુદ્દાઓ તરફ થોડું ધ્યાન આપવાની જરૂર છે કે આપણે શું કર્યું છે, શું કરવું જોઈતું હતું, શું કર્યું છે આ બાબતમાં. જો પેલું જોઈએ કે પ્રભુ ઈસુ આવ્યા ત્યારે એમને પગ ધોવાને પાણી આપ્યું નહીં, એના પગ લૂછ્યા નહીં. પણ જો તમે જુઓ તો પ્રભુ ઈસુએ તો શું કર્યું ને, જમણ પરથી ઉઠે છે, પ્યાલો લે છે, પાણી ભરે છે, પાણીથી શિષ્યોના પગ ધોવે છે અને રૂમાલથી લૂછે છે, અને પછી શું કહે છે, જો મેં પ્રભુ, તમે મને પ્રભુ પ્રભુ કહો છો, ગુરુ કહો છો, રાબી કહો છો, એ સાચું છે, ઇટ ઇઝ ટ્રુ, એ જ હું છું કહે છે. એટલે જો મેં પ્રભુએ તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. પણ આપણે શું કરીએ છીએ, પગ કાપવા બેસી જઈએ છીએ ને, આપણો સ્વભાવ એવો છે, એ સારું, પગ ધોવાની વાત તો બહુ બાજુએ રહે, પણ આપણે એકબીજાના પગ કાપવા બેસી જઈએ છીએ, ભાગવા બેસી જઈએ છીએ. કેટલું બધું જાગ જેવું છે, આપણે વિચાર કરવાની જરૂર છે. આપણો ઈશાળ સ્વભાવ આપણને એમ કરતા પ્રેરે છે. હવે પગ ધોવાની વાત આવે એટલે હજુ હું વાતચીત કરતો હતો મારા કુટુંબીજનો સાથે, કે છે હજુ કેટલાક ચર્ચમાં અને કેટલાક લોકોમાં આવો પગ ધોવાનો રિવાજ છે, આજે પણ ચાલુ છે એમ. તો આ તો સેવાની વાત થઈ ને, આજે પગ ધોવા એટલે સેવાની વાત. આપણો પ્રભુ છે એ સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને અને આપણા પાપોની ખંડણી ભરવાને આવ્યો. સેવા કરવાની વાત છે, સેવા. ભલે ભાઈ બહેનો, આપણે કેટલી સેવા કરીએ છીએ. હમણાં ગયા જ વખતે મને લાગે છે કહેવામાં આવ્યું હતું કે પ્રભુએ આપણને કેટલું બધું ટેલેન્ટ આપ્યું છે. બાળકોમાં ટેલેન્ટ છે, જુવાનોમાં ટેલેન્ટ છે, વૃદ્ધોમાં ટેલેન્ટ છે. પ્રભુએ કંઈ દરેકને કંઈક ને કંઈક સારું આપ્યું જ છે. ઘણા બધા કૃપાદાનો છે. શું આપણે એ કૃપાદાનોનો ઉપયોગ કરીએ છીએ, પ્રભુની સેવામાં એનો ઉપયોગ કરીએ છીએ? અને મેં એકવાર આ ઉદાહરણ આપેલું કે આપણામાં એવા સુંદર સારા જુવાનો આપે છે, જુવાન છોકરાઓ, જે છોકરાઓ આપણા ચર્ચની ફરતે જે સ્નો થયો હોય તે કાઢે, સ્નો કાઢવાનો હોય, ઠંડી પુષ્કળ હોય, ઘાસ કાઢવાનું હોય તો કાઢે, બધી ટ્રેસ નો સાફ. નાની સેવા છે પણ બહુ મોટી સેવા છે, નાની સેવા છે પણ બહુ મોટી સેવા છે. ભલા ભાઈ બહેનો, પ્રભુ આપણને આજે એક કહે છે કે હું સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને આવ્યો છું, બીજાની ખંડણી માથે લેવાને માટે. પ્રભુ એ જ કર્યું, વધસ્તંભ પર પોતાની સેવા એમણે પૂરી કરી, પોતાનું બલિદાન આપ્યું. આપણે એ ઉત્તમ નમૂનો બીજાને આપવાનો જો છે. એમ કહો કે ખ્રિસ્તી ધર્મ એટલે સેવા, ખ્રિસ્તી ધર્મ એટલે પ્રેમ, ખ્રિસ્તી ધર્મ એટલે દેવની પસંદગી, ખ્રિસ્તી ધર્મનો અર્થ સેવા, સર્વિસ ટુ ધ મેનકાઇન્ડ, ખ્રિસ્તી ધર્મ એટલે પ્રેમ. જો યોહાનનો પહેલો પત્ર ચોથો અધ્યાય 16મી કલમ, બહુ નાનું વાક્ય છે, યોહાનનો પહેલો પત્ર ચોથો અધ્યાય 16મી કલમ, એમ એમ લખવામાં આવ્યું છે કે દેવ પ્રેમ છે, દેવ પ્રીતિ છે. આપણે કહીએ છીએ જ્યારે પેલી સ્ત્રીએ પ્રભુ ઈસુને ચુંબન કર્યું ત્યારે એણે એનો પ્રેમ દર્શાવ્યો, પ્રેમ પ્રગટ કર્યો. અને પ્રભુએ શું કહ્યું છે, આપણને નવી આજ્ઞા આપી છે કે તમે એકબીજા ઉપર પ્રેમ રાખો. જો તમે તમારા ઉપર પ્રેમ રાખો છો એવો જ પ્રેમ તમે બીજાની ઉપર રાખો, પણ અહીં આપણે મુશ્કેલી ઊભી કરી દઈએ છે. પણ પ્રભુ કોના ઉપર પ્રેમ રાખો, મારે તો કોઈ પાડોશી નથી. પછી જો પેલું લુક નહીં લખેલું સુવાર તમે પેલું દ્રષ્ટાંત નહીં, પેલો વટે માર્ગુ જે જેને પેલો માણસ તો ઓળખતો નતો, બીજો વટે માર્ગુ પણ એની પાસે જાય છે, સમૃદ્ધિ માણસ, એની સેવા કરે છે, એની માવજત કરે છે, એના ઘા રૂજવે છે, સેવા કરી એને. એટલે વાલા ભાઈ બહેનો ઘણી વાર આપણે આવું કાઢ્યું કાઢી જઈએ છીએ ને કે મારો પડોશી કોણ પ્રભુ સેવા કરું. વાલા ભાઈ બહેનો જે કોઈને આપણે જોઈએ છીએ, જે કોઈ આપણા સંબંધમાં આવે છે, એ બધા જ આપણા પડોશી છે, નાનાથી માંડીને મોટા સર્વે. અને સેવા જેમ આપણે કરીએ છીએ એ પ્રમાણે એમના ઉપર આપણે પ્રેમ દર્શાવવાની જરૂર છે. કેટલો જપ જેવો પ્રેમ એ સમૃદ્ધિએ બતાવ્યો. આપણે પણ એકબીજા પ્રત્યે પ્રેમ, પ્રભુ શું કહે છે કે હું તમને નવી આજ્ઞા આપું છું, તમે એકબીજા પર પ્રેમ રાખો, તમે એકબીજા પર પ્રેમ રાખો, નવી આજ્ઞા આપું છું. એ સ્ત્રીએ ચુંબન દ્વારા પ્રભુ ઈસુ પરનો ખરો પ્રેમ સાબિત કર્યો. પણ વાલા ભાઈ બહેનો તમે જો વાંચો તો એની અંદર લખવામાં આવ્યું છે કે માથીની લખેલી સુવાર્તા 26મા અધ્યાય 48-49 બધાને ખબર છે, માથીની લખેલી સુવાર્તા 26મા અધ્યાય. પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવા માટે રાત્રિ હતી અને લોકોનું મોટું જંગી ટોળું, હાહાકાર, મારો ને કાપો એવી પરિસ્થિતિ, કોઈ કોઈનું નહોતું એવી પરિસ્થિતિમાં યહૂદા ઈસ્કારિયોત જઈને પ્રભુ ઈસુને ચુંબન કરે છે. યહૂદા ઈસ્કારિયોત પ્રભુ ઈસુને ચુંબન કરે છે. શું એ સાચું ચુંબન હતું? એ તો દંભી ચુંબન હતું, ખોટું પ્રેમ દર્શાવતો હતો, સ્વાર્થી ચુંબન હતું, સ્વાર્થી પ્રેમ હતો. પ્રભુ ઈસુની ઓળખ આપવા માટે જેથી લોકો એને પકડે, લોકો પ્રભુ ઈસુને પરસ્વાધીન કરે, એના માટે એનો એને પ્રેમ દર્શાવેલો. વાલા ભાઈ બહેનો આપણે કેવું પ્રેમ પ્રભુ પર રાખીએ છીએ? શું આપણો પ્રેમ સાચો પ્રેમ છે? કે છે કે પહેલાના વખતમાં ભારતમાં રાજાઓ વચ્ચે લડાઈઓ બહુ થતી હતી. ગયા છે એટલે દરેક રાજા શું કરે, કોઈ સુંદર નાનું બાળક હોય એને બહુ સરભરા કરે, બહુ સ્પેશિયલ માવજત કરે અને એને રોજ બહુ થોડું થોડું બહુ નાના રહીને દાણા જેટલા ઝેર આપવાથી શરૂઆત કરે, થોડું થોડું એનો ડોઝ વધારતા જાય. એટલે જ્યારે એ કન્યા જ્યારે મોટી થાય ત્યારે એનામાં એવું ઝેર વ્યાપી ગયેલું, એ તો ના મરે પણ જ્યારે એ કોઈ બીજાને ચુંબન કરે તો એને એનું ઝેર લાગે અને એ મરી જાય. એટલે દુશ્મનો જ્યારે લડાઈ કરવા ત્યારે ખૂબ સુંદર કન્યાને જોઈને અને જ્યારે આ રીતે એને પ્રેમ દર્શાવવા જાય, એને ચુંબન કરવા જાય ત્યારે એનું ઝેર પેલાને લાગે અને એ વ્યક્તિ મરી જાય. યહૂદાનું ચુંબનથી કંઈક આવા જ પ્રકારનું હતું. બરાબર ભાઈ બહેનો આપણો પ્રેમ કેવો છે? આપણે કેવી રીતે પ્રભુને ચુંબન કરવા માંગીએ છીએ? આપણે વિચારવાની જરૂર છે. ત્રીજો મુદ્દો કે જ્યારે પ્રભુ ઈસુ પડોશીના ઘરમાં આવે છે ત્યારે આ પાપણી સ્ત્રી મરિયમ તે બહુ મોકું અત્તર એમના શરીરને ચોળે છે. હવે આ અત્તર ચોળવાનો બહુ લાંબા સમયથી એવો રિવાજ હતો અને જો તમે સમયનું પહેલું પુસ્તક 10મો અધ્યાયની પહેલી કલમ વાંચો તો ત્યાં આગળ લખવામાં છે, પહેલું સમયલ 10મો અધ્યાયની પહેલી કલમ અને સાથે સાથે એ રીતે 24મી સાથે સાથે આગળ 24મી કલમમાં પણ એ જોવા મળે છે. સમયલે સર્વ લોકોને કહ્યું કે યહોવાએ જેને પસંદ કર્યો છે તેને તમે જુઓ છો કે તેના જેવો સર્વ લોકોમાં બીજો કોઈ નથી. અને પછી શું કહે, પછી સમયલે તેલની કૂપી લઈને તેમાંથી સાઉલના માથા પર તેલ રેડ્યું અને તેને ચુંબન કરીને કહ્યું કે શું યહોવાએ પોતાના વતન પર સરદાર થવા સારો તને અભિષેક કર્યો નથી? ચુંબન એવી રીતે તેલ અભિષેક કરો, પસંદ કરો અને પછી એને રાજા તરીકે લોકોએ પસંદ કર્યો, કારણ કે પ્રભુનો આત્મા એના પર હતો. પછી પાછળથી બગડી જાય છે અને એનો નાશ થાય છે એ વાત જુદી છે, પણ પ્રભુનો એ પસંદ કરેલો પ્રથમ રાજા અભિષેક એટલે પસંદગી, પસંદગી. એટલે ભાઈ બહેનો આ 2008ની સાલમાં તમારી અને મારી પસંદગી કેવી હતી? તમે કદી એ વિશે વિચાર કર્યો છે? જો તમે જુઓ તો માર્કને લખેલી સુવાર્તા 15માં અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે જયારે પ્રભુ ઈસુને પકડવા માટે લોકોનું ટોળું હોહાકાર મચાવતું હતું અને પછી પિલાતની પાસે જાય છે ને પછી એ તો પાસ્કાનો પર્વ હતો તે વખતમાં કોઈ ગુનેગારને મોટા ગુનેગારને છોડી દેવામાં આવતો હતો. આખા લોકો પિલાતે પૂછ્યું કે ભાઈ આ પર્વ છે અને આવો પ્રસંગ છે તો હું કોને છોડી દઉં તમારા તો લોકોનું ટોળું શું બોલે છે? બારાબાસને છોડી દો અને ઈસુને વધસ્તંભ પર લઈ જાઓ. જો શું પસંદ કર્યું લોકોના ટોળાએ? બારાબાસ જે રીડો ગુનેગાર હતો જે ખૂની હતો એને એની પસંદગી કરી પ્રભુ ઈસુને પડતા મૂક્યા. ભલે ભાઈ બહેનો 2008ની સાલમાં મહારાણ તમારા માટે આવું કંઈ બન્યું છે? પ્રભુ ઈસુને પસંદ કર્યા છે શું આપણે? કે પછી આપણે દુનિયાવી વાના અને શેતાની બાબતોને તરફ જ લક્ષ આપ્યું છે? તમારી પસંદગી 2009માં કેવી હોવી જોઈએ એ તમે વિચાર કરો. પ્રભુ આપણી પાસે રૂઢિકરણીઓ માંગે છે અને જો ને એ આગળ વાત માંગીએ છીએ પછી લખે છે ને આ માણસ છે આ તે કોણ છે કે જેને પાપ માફ કરવાનો અધિકાર છે? એ તો પ્રભુ ઈસુ છે, રાજાનો રાજા પ્રભુનો પ્રભુ. પ્રાપ્તિક્રમ લખ્યું છે રાજાનો રાજા પ્રભુનો પ્રભુ, જેને પાપ માફ કરવાનો અધિકાર છે એ પ્રભુને શું આપણે પસંદ કર્યો છે? અને જો પેલી વાર્તા આપણે વાંચીએ છીએ માર્કમાં લખેલી સુવાર્તામાં કે ભારે મોટું તોફાન આવે છે સમુદ્રમાં અને હોળી ડામાડોળ થાય છે અને શિષ્યો ગભરાઈ જાય છે અને પ્રભુ ઈસુ તો ઊંઘતા હતા અને પ્રભુ ઈસુને ઉઠાડે છે અને પ્રભુ તોફાનને શાંત પાડે છે, સમુદ્રમાં શાંતિ થાય છે, પવન બંધ થાય છે અને એ લોકો કહે છે કે આ તે કોણ કે પવન તથા સમુદ્ર તેનું માને છે? કોણ? રાજાનો રાજા ને પ્રભુનો પ્રભુ. શું આપણે એને પસંદ કર્યો છે? જો ના કર્યો હોય તો પ્રભુ આપણને સુંદર તક આપે છે કે આપણે પ્રભુને આપણા તારણહાર તરીકે પસંદ કરીએ. વાલા ભાઈ બહેનો, આ સ્ત્રીએ જે કર્યું તેની યાદગીરીમાં હર હંમેશ આપણે યાદ કરીએ છીએ. આપણે આ 2009ની સાલમાં પ્રભુને જે પસંદ પડે એવું કંઈક કરીએ, આપણે આપણા જીવન આપણા મનોન એવું અર્પણ પ્રભુને કરીએ કે જેથી આપણી બુદ્ધિપૂર્વકની સેવા જે પ્રભુ પસંદ કરે માન્ય કરે એવી થઈને ઊભી રહે. પ્રભુ આપણને સમય આપે છે, પ્રભુ આપણને ચાન્સ આપે છે, નવા વર્ષમાં પ્રભુ આપણને દોરી લઈ જાય છે. ત્યારે આપણે આપણા વિશે વિચાર કરીએ, શું આપણે એકબીજાના ભક્ત હોઈએ છીએ? શું આપણે એકબીજા પ્રત્યે પ્રેમ રાખવા માટે તૈયાર છે? શું આપણે પ્રેમ કરીએ છીએ એકબીજા ઉપર? શું આપણે પ્રભુ ઉપર પ્રેમ કરીએ છીએ? ભલે ભાઈ બહેનો, તમે ઉત્પત્તિનું પુસ્તક 12મો અધ્યાય પહેલી 1-2 કલમ વાંચો, તેની અંદર લખવામાં આવ્યું છે કે પ્રભુએ દેવ બાપ યહોવા હે ઇબ્રાહીમને કહ્યું કે તું તારો દેશ તારું ઘર બધું છોડીને ચાલ અને જે દેશ હું તને બતાવું ત્યાં તું આવ. અને એણે શું કર્યું? એણે એ જ કર્યું, બધું જ છોડી દીધું પ્રભુની ખાતર, પ્રભુના વચનો ઉપર વિશ્વાસ કર્યો અને એ ચાલી નીકળ્યો. અને પ્રભુએ એને કેવું અભય વચન આપ્યું ને, અનેક દેશ જાતિઓનો પૂર્વજ અબ્રામ નહીં, VIP માણસ નહીં, અબ્રામ નો થાય VIP માણસ, વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન, ઇબ્રાહીમ એક જ એમ ઉમેરાયો ખાલી અંગ્રેજીમાં, ઇબ્રાહીમ એમ ઉમેરાયો, અનેક દેશ જાતિઓનો પૂર્વજ બનાવ્યો. એ પૂર્વજોને એના વંશોજોને કેટલા ઉત્પન્ન કર્યા? આકાશના તારાઓ જેટલા, સમુદ્રના કાંઠાની રેતી જેટલા ઉત્પન્ન કર્યા, એમને ઘણા દેશ સુંદર દેશ આપ્યો, આશીર્વાદ આપ્યો. જ્યારે આપણે પ્રભુ પર પ્રેમ કરીએ છીએ ત્યારે આવું જ કંઈક બને છે. યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાયમાં પેલું વાક્ય આપણે બધા જાણે છે, દેવી જગત પર એટલી બધી પ્રીતિ કરી તેણે પોતાનો એકાકી ચરિત્ર આપ્યો, એ સોય એ માટે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. આપણે એ દેવ પર વિશ્વાસ કરવાનો છે. ઇબ્રાહીમે વિશ્વાસ કર્યો, કરણીઓથી સાબિત કર્યો અને દેવ એને કેટલો બધો આશીર્વાદ આપ્યો, એ અને એના છોકરાનો આશીર્વાદ આજે પણ એ આશીર્વાદ ચાલુ છે. વાલા ભાઈ બહેનો, આપણે પણ પ્રભુ પર જ્યારે પ્રેમ કરીએ છીએ ત્યારે પ્રભુ પર વિશ્વાસ કરીએ અને એ વિશ્વાસ આપણી કરણીઓથી સાબિત કરીએ, કરણીઓમાં એ ઉતારીએ કે જેથી પ્રભુના અનેકવિધ આશીર્વાદો આપણે 2009 સાલમાં પ્રાપ્ત કરી શકીએ. પ્રભુ એવી કૃપા આપણા ઉપર કરે કે આપણે આપણા જીવનમાં અનેકવિધ આશીર્વાદો પ્રાપ્ત કરવા માટે પ્રભુને આપણા જીવનમાં પ્રથમ સ્થાન આપીએ, પ્રભુ ઉપર સાચો પ્રેમ કરીએ અને પ્રભુની નિકટતામાં આવીએ અને સેવા કરવાનું ચૂકીએ ને, એવું રૂડું મન પ્રભુ આપણને આપે એ વિશે આપણે વિચાર કરીએ 2009 સાલમાં. એ બાબતો આપણે ધ્યાનમાં લઈને પ્રભુના માર્ગમાં આગળ વધીએ. આમેન.